આર્યરાણીનો અનાજ હું ભગવાન પશુપતિ માટે લેવા આવ્યો છું, તમે સલુકાઈ રાખશો તો હું અનાજ લઈને પાછો જતો રહીશ, બીજું કાંઈ નહીં કરું. આજ તારું કે તારી માતાજીનું કાંઈ ચાલવાનું નથી, તું વચમાંથી આગી ખસી જા. ઘંટાકર્ણ તેની પશુતા છતી કરી રહ્યો, કયાદુના પ્રતાપથી ડર્યો હોવાથી તે છેક છેલ્લે પાટલે જઈ બેઠો. ઘંટાકર્ણ, તમે મહંત થઈને મારું ઘર લૂંટવા આવ્યા છો? ભગવાન પશુપતિના નામે તમે એક નિર્દોષ સ્ત્રીનું ઘર લૂંટવાની નાદાન્યત કરશો? તમારી નિર્લજ્જતા હદ છોડે છે. ખુદ ભગવાન શંભુ તમને માફ નહીં કરે, પણ આમે તમારી બધી મહેનત વ્યર્થ જવાની છે. મારા ઘરમાં લૂંટવા જેવું અનાજ છે જ નહીં. કયાદુએ ઘંટાકર્ણને વાસ્તવિકતા સમજાવવાનો પ્રયાસ કર્યો. ખોટી વાત, દર મહિને આર્યરાણી માટે અનાજ ભરીને રથ આવે છે, મારાથી કંઈ અજાણ્યું નથી. કંઈ ઘંટાકર્ણ કોઈ મોટું રહસ્ય ઉકેલ્યું હોય તેમ હસ્યો. ઘંટાકર્ણ, તમે બધું જાણો છો એમ માની બેઠા છો, એ જ તમારું ઘોર અજ્ઞાન છે. છેલ્લા 5 મહિનાથી અનાજનો એક કણ બહારથી આવ્યો નથી. કયાદુએ માન્યું કે આ વાત સાંભળી ઘંટાકર્ણ છોભીલો પડી જશે. તો તમે ત્રણેય જીવો છો કેમ? ઘંટાકર્ણે જરાય શરમાવાને બદલે નફાટાઈ પૂર્વક પૂછ્યું, તમે કેમ જીવો છો? બીજા કેમ જીવે છે? આ કમભાગી પ્રદેશમાં સૌ એમ જ જીવે છે, કયાદુએ થોડી અધિરાયપૂર્વક કહ્યું. મને તારું ઘર જોવા દે. શું કહ્યું? તમે મારું ઘર જોશો? મારા વચનમાં તમને વિશ્વાસ નથી? કયાદુ, આ દિવસો વિશ્વાસ રાખવાના નથી. તારા ઘરમાં અનાજ નહીં હોય તો હું શું લઈ જવાનો છું? પણ જતા પહેલાં તારા ઘરનો ખૂણે ખૂણો ફંફોર્યા વિના નહીં રહું. ઘંટાકર્ણ મહંતનો આંચરો ફેંકી નર્યો લૂંટારો બની ગયો. ઘંટાકર્ણ, તું આજ ક્ષણે મારા ઘરમાંથી બહાર નીકળી જા. કયાદુનો મીઠો અવાજ પીણો બની ગયો. આ એવો અવાજ હતો કે જેની અવગણના ન થઈ શકતી. ખુદ ઘંટાકર્ણ પણ રોષને ઈર્ષ્યામાં સંપૂર્ણ ભાન ન ભૂલી બેઠો હોત તો કયાદુનું આ સ્વરૂપ જોઈ પાછો ચાલ્યો જાત. પણ ઘંટાકર્ણે મહામુસીબતે ચડાવી ચડાવીને ટટ્ટાર કરેલા તેના 5 સાથીદાર ગભરાઈને પાછા ચાલ્યા ગયા. ત્યાંથી તે સારા નરસા વિવેક ગુમાવી બેઠો હતો. ખુદ શંભુ તેને રોકવા આવ્યા હોત તોય તે રોકાય તેમ નહોતો. ઘંટાકર્ણ એટલો આગળ વધી ચૂક્યો હતો કે હવે ત્યાંથી પાછા ફરવાનું તેને માટે શક્ય નહોતું. કયાદુ, રસ્તામાંથી હટી જા. ઘંટાકર્ણે ગર્જના કરી અને પછી કયાદુને બાવડું પકડી દૂર કરવા તે એક ડગલું આગળ વધ્યો. દુષ્ટ, માનતો નથી? કયાદુએ આગળ વધતા ઘંટાકર્ણની જોશથી તમાચો માર્યો. પહેલવાનને ગાલે 5 કોમર આંગળા ઉઠી આવ્યા. એક ક્ષણ પણ વિચાર કરવા થોભ્યા વિના ઉશ્કેરાયેલા ઘંટાકર્ણે કયાદુના માથામાં ધોકો ફટકારી દીધો. કયાદુ, હે માં કહીને ધરી પડી. રાક્ષસી વૃત્તિના પ્રેરાયા ઘંટાકર્ણે કયાદુ પર ઘાત કરી લીધો, પણ કયાદુની હે માં ચીસ તેનું કાળજુ વિંધતી સોસરવી ઉતરી ગઈ અને એ જ ક્ષણે તેના માથામાં 1000 બમરા ભરાઈ બેઠા હોય તેમ કારમો ગુંજરાવ કરવા લાગ્યા. એક ક્ષણમાં ક્રુદ્ધ ઘંટાકર્ણ બેચેન બની ગયો. ઘર લૂંટવાની વાત તો રહી, તેનાથી ઊભા રહેવાય તેમ ન રહ્યું. ઘંટાકર્ણ લથડિયા ખાતો પાછો હટ્યો. 2 વાર ઘંટાકર્ણ ભીત સાથે અફરાયો, પણ જેમ તેમ કયાદુના ઘરની બહાર નીકળી તે ઘૂમરી ખાતો નાઠો. કોઈ ભીષણ તત્વે પીછો પકડ્યો હોય અને પોતે તેનાથી ગભરાતો હોય એમ ઘંટાકર્ણ નાઠો, પણ નાસ્તા ઘંટાકર્ણના પગલાં સ્થિર નહોતા. તેના ગાલ પર જે તમાચો પડ્યો હતો અને જે આંગળી ઉઠી આવ્યા હતા તે ચાભામાંથી અણીદાર સોયા નીકળીને સારાએ શરીરમાં ભોંકાતા હોય એવી વેદના ઘંટાકર્ણ અનુભવવા લાગ્યો. નાસ્તા નાસ્તા ઘંટાકર્ણે એવી ભયંકર કિક્યારી કરી કે જેણે તે સાંભળી તે થરથરી ઉઠ્યા. જે સ્થિતિમાં હતા તેમજ તેઓ બેઠા થઈ ગયા અને ઘરની બહાર દોડ્યા આવ્યા. આવી ચીસ માનવી ભાગ્ય જ પાડે છે. બહાર નીકળેલા લોકોએ ઘંટાકર્ણને કયાદુની દહેલીમાંથી બહાર નીકળી રઘવાયાની જેમ દોડતો જોયો. દસ્યુઓ જોતા રહ્યા, ત્યાં તો ઘંટાકર્ણ ક્યાંનો ક્યાંય નીકળી ગયો, પરવારમાં એ દેખાતો બંધ થયો. દસ્યુઓ ફળક બેર કયાદુના ઘર તરફ દોડ્યા. કશુંક અપશુકનિયાર બની ગયું હોવાની સૌને મનમાં ભીતિ લાગી. કયાદુની ડેલી વટાવી ઘરમાં પ્રવેશતા લોકો ડગાઈ ગયા. સૌની આદરણીય કયાદુ લોહીના ખાબોચિયામાં બેભાન પડી હતી, જેની પ્રેરણાથી અનેક બેભાનને ભાન આવતું તે કયાદુ અત્યારે નિશ્ચેષ્ટ પડી હતી. દસ્યુઓએ પોતાની પૂજ્ય કયાદુને બોલાવી જોઈ, પણ બેભાન કયાદુ બોલે કેવી રીતે? લોકોએ આદરપૂર્વક કયાદુને ઉપાડી અંદરના ઓરડામાં ખાટલા ઉપર સુવડાવી તેના ઘા પર પાટો બાંધ્યો. મહંત ઘંટાકર્ણે કયાદુને માર્યું અને તે બેભાન છે એ સમાચાર વીજળી વેગે ચોમેલ ફરી વર્યા. કયાદુની ખબર કાઢવા તેના ભક્તોનો પ્રવાહ શરૂ થયો. દુષ્કાળના જંતરડામાં ફસાયા હોવા છતાં લોકો કયાદુ પ્રત્યેનો પોતાનો પૂજ્યભાવ વ્યક્ત કરવા આવ્યા વિના ન રહી શક્યા. સાલાવતી અને અરાતી રોજિંદા નિયમ અનુસાર થોડી વાર બહાર ફરવા ગયા હતા. તે પણ આ દુઃખદ સમાચાર સાંભળી શ્વાસ ભર્યા પાછા આવ્યા. સાલાવતીને જોઈ કયાદુની પથારીને વિટરાઈ બેઠેલા દસ્યુએ માર્ગ કરી આપ્યો. સાલાવતી કયાદુના ખાટલા પર બેઠા. અંતરમાં ઊંડો આઘાત થયો હોવા છતાં સાલાવતી સ્વસ્થ રહેવા મથતા હતા. કયાદુના હાથ પર હાથ મૂકી સાલાવતીએ ધીમે સાદે કહ્યું, બેન. અને જાગતું માણસ જવાબ દે તેમ કયાદુએ આંખ ઉગાડી. પરવાર કયાદુ સાલાવતી સામે જોઈ રહી. પોતાના અને સાલાવતીની દુનિયાને છેટું પડી રહ્યું છે એમ સમજવા છતાં કંઈક છેલ્લી વાત કરી લેવા માંગતી હોય તેવો ભાવ કયાદુની એ નજરમાં તરવરી રહ્યો. શું થયું બેન? સાલાવતીએ લાગણી ઉભરાતા સ્વરે પૂછ્યું. ઘંટાકર્ણ આવ્યા હતા, કયાદુએ ક્ષીણ સ્વરે કહ્યું. એમણે તમને માર્યું? હા. માં આદેશ આપો એ ઘંટાકર્ણની જીવતી ખાલ અમે ઉખેડી લાવીએ, એક દસ્યુ ભક્તે રોષમાં કંપાતા કહ્યું. જરૂર નથી, એ ભલે જીવતા, એમને જીવતા દોજખમાં તરફડવા દો. સાલાવતી, તમે અને અરાતી શું કરશો? કયાદુનો અવાજ સ્વસ્થ થઈ ગયો લાગ્યો. આ શું બુઝાતા દીપકનો ઝપકારો હતો? કરવાનું શું હોય, અમે તમારી સાથે જ છીએ. સાલાવતીને કયાદુની છેલ્લી ક્ષણ ગણાય છે તેની હજી કલ્પના આવી નહોતી. મારી સાથે આવવાની ઉતાવળ કરશો? માં, તમારે હજી ભાઈ વિશ્વામિત્રને મળવાનું છે. કયાદુને હોઠને છેડે દેવી સ્મિત ફરકી રહ્યું. તો શું બહેન, તમે બચો તેમ નથી? આટલું બોલતા ભારે શ્રમ પડ્યો હોય તેમ સાલાવતી હાંફી ગયા. સાલાવતી, મારું જીવન કાર્ય પૂરું થયું. ભાઈને મારા સ્મરણ કહેજો. ભાઈની સંજીવનીના સ્પર્શે આ પ્રદેશ હરિયારો બને તે માટે તમારે અહીં રોકાવાનું છે. આટલું કંઈ કયાદુ આંખ મીચી ગઈ, ફરી તે બેભાન થઈ ગઈ. સવારે બ્રહ્મ મુહૂર્તે કયાદુએ દેહ છોડ્યો, કયાદુના મૃત્યુથી તેના અસંખ્ય ભક્તોને ભારે આઘાત લાગ્યો, સાલાવતી માથે આભ તૂટી પડ્યું, અરાતી બાગો થઈ ગયો, ફોઈને લોકો ક્યાં ઉઠાવી ગયા તે અરાતીને ન સમજાયો, આખા દિવસમાં અરાતીને ભૂખ યાદ ન આવી, પોતાની સાથે કાંઈ બોલ્યા વિના કયાદુ ફોઈ ક્યાં જતા રહ્યા, આવા ભલા ફોઈ પોતાના કોઈ વાંક વિના અબોલા લે તે અરાતીને કેમ સમજાય, આખા દિવસની ધમાલ પછી મોડી રાતે સાલાવતી અને અરારતી એકલા પડ્યા, ત્યારે પુત્રે માતાને પૂછ્યું, માં ફોઈ ક્યાં ગયા, બેટા ફોઈ મરી ગયા, સાલાવતીએ શોક ભર્યા સ્વરે કહ્યું, અરાતીના અહીંના જીવનમાં ફોઈનું સ્થાન કેટલું મહત્વનું હતું તે સાલાવતી જાણતા હતા, માં એકવાર તું પડી ગઈ હતી ત્યારે ફોઈએ તને બેઠી કરી દીધી હતી, તે ફોઈને કેમ બેઠા ન કર્યા, અરાતીએ બાલ સહજ કુતૂહલથી પૂછ્યું, ફોઈ કરી શક્યા તે માએ કેમ ન કર્યું, એની તેના મનમાં ગૂંચ હતી, અરાતી ફોઈ તો અજબ હતા, બધામાં ફોઈ જેવી શક્તિ નથી હોતી, મારામાં તો નથી, સાલાવતી બીજો શું જવાબ દે, માતાનો આવો જવાબ સાંભળી અરાતી મૌન થઈ ગયો, બાળકને મન પોતાની માતા સર્વશક્તિમાન હોય છે, પોતાની માં સર્વશક્તિમાન નથી એનું પ્રથમ ભાન બાળકને આઘાતજનક લાગે છે, અરાતીને મૌન જોઈ સાલાવતીને પણ શું બોલવું તે ન સૂજ્યું, થોડી વારે માં દીકરો પડખા ફેરવી ગયા, આગલી રાતથી તંગ માનસિક સ્થિતિ ભોગવતો અરાતી થાકીને ઊંઘી ગયો, સાલાવતીને ઊંઘ આવે તેમ નહોતી, વહેલી સવારે અરાતી ઉઠે તે પહેલાં સાલાવતી રસોડામાં ગયા, આજ સુધી સાલાવતીએ રસોડું જોવા પામ્યા નહોતા, સાલાવતીનો આગ્રહ છતાં કયાદુ તેમને રસોઈ કરવા ન દેતી, અતિથિને રસોઈ ન કરવા દેવાય એમ કહી કયાદુ સાલાવતીને રસોડાથી દૂર રાખતી, સાલાવતી રસોડામાં જઈ એક પછી એક હાંડલું જોવા લાગ્યા, એક સિવાય બધા હાંડલા ખાલી હતા, ભરેલા એક હાંડલામાં મીઠું ભર્યું હતું, હાંડલા ખાલી હતા એટલું જ નહીં તેના ઢાંકણા પર ઢૂળના થર જામી ગયા હતા, આ હાંડલાને દિવસોથી કોઈ સ્પર્શ્યું નહીં હોય એમ તે જોતા વેંત લાગે, સાલાવતી વિચારે ચડી ગયા, ઘરમાં અનાજનો એક કણ પણ નથી તો બેન કયાદુ દરરોજ રસોઈ ક્યાંથી કરતા, સાલાવતી કે અરાતીને કયાદુએ એક દિવસ પણ ભૂખ્યા નહોતા રાખ્યા, કયાદુ પર ઘંટાકર્ણે હુમલો કર્યો, એ સાંજે તેણે સાલાવતી અરાતીને જમાડીને પગ મોકરો કરવા આગ્રહ કરીને બહાર મોકલ્યા હતા, એ અનાજ ક્યાંથી આવ્યું હશે, સાલાવતી માટે આ કોયડો બની ગયો, થોડી વાર તો સાલાવતી રસોડામાં શૂન્ય મનસકની જેમ બેસી રહ્યા, પણ અરુણોદય થયો અને સાલાવતીને યાદ આવ્યું કે અત્યારે હું અરાતીને શું ખવડાવીશ, કયાદુ ફોઈને બેઠા કરવાની મારી શક્તિ નથી, એનો તો અરાતી સમક્ષ એકરાર કરી શકાયો, પણ અરાતીને ખવડાવવાની મારી શક્તિ નથી એમ કહેતા જીભ કેમ ઉપડશે, અરાતીએ આગલા દિવસે કંઈ ખાધું નહોતું, ફોઈના મૃત્યુના આઘાતમાં તેને જમવાનું યાદ નહોતું આવ્યું, પણ ભૂખ કોઈને છોડતી નથી, એના પંજામાંથી કોઈ નથી છટકી શકતું, બે ટાંગ ભૂખ્યા રહે તેને ત્રીજા ટાંકે કકડીને ભૂખ લાગે છે, અરાતીને પણ કકડીને જ ભૂખ લાગી હશે ને, ઊઠીને દંતા ધાવન કર્યા પછી એ તરત ખાવાનું માંગવાનો, મુશ્કેલ સંજોગો હોય તો બાળક મિષ્ટાન ન માગે, પણ પેટ ભરવા ખાવાનું માગ્યા વિના તે કેમ રહી શકે, બાળક ખાવાનું માંગે એ તેની પ્રકૃતિ છે, ન માંગે તે વિકૃતિ, વિચાર કરતા ગયા તેમ સાલાવતીની સ્વસ્થતા વધતી ગઈ, બેન કયાદુના અકાળ અવસાનના શોકને પણ ભૂલાવી દે એવી તેમની વિવરતા હતી. એક પછી એક પર વીતતી જતી હતી ને સાલાવતી બેભાન થવાની અણી પર હોય તેમ ઊંડા ઉતરતા જતા હતા. પણ અરાતી ઉઠે તે પહેલાં કોઈએ બહારથી ડેલીનું બારણું ખખડાવ્યું. વિચાર સાગરમાં ગરકાવ થઈ ગયેલા સાલાવતી આ ખખડાટથી થોડા સ્વસ્થ થયા. ભીમે પગલે તેઓ ઓરડામાંથી બહાર નીકળ્યા અને ડેલી ઉગાડી. સામે એક વૃદ્ધ સ્ત્રી ઊભી હતી. તેના વદન પર દુષ્કાર પ્રદેશમાં વિરલ એવું સૌમ્ય તેજ લહેરાતું હતું, જેને જોતા સાતાવરે એ કોટીની તે વૃદ્ધ સ્ત્રી હતી. કેમ, શું છે? આટલું બોલવાનું મળ્યું તેથી સાલાવતીએ શાંતિ અનુભવી. પોતે નૈરાશ્યના કૂવામાં ડૂબી મરતા હતા, તેમાંથી આ વૃદ્ધ નારીએ તેમને બહાર કાઢ્યા હોય એમ આભારવશ નેત્રે સાલાવતીએ વૃદ્ધા સામે જોઈ રહ્યા. માં કહ્યાદુએ મને અનાજ ઉછીનું આપ્યું હતું, તે પાછું દેવા આવી છું, લ્યો, કહી એ વૃદ્ધ સ્ત્રીએ સાલાવતીના હાથમાં સારું નીચે સંતાડેલી એક પાલી ભરીને જુવાર મૂકી. સાચા મોતી જેવા એ જુવારના દાણા હતા. સાલાવતીએ વૃદ્ધ માજીએ આપેલી જુવારની પાલી પોતાના ખોરામાં ઠાલવી લીધી. પાલી માજીને પાછી આપી. સાલાવતી એટલા આભારવશ થઈ ગયા હતા કે તેઓ એક અક્ષર ન બોલી શક્યા. બીજું તો ઠીક, માજીનું નામ સુદ્ધા ન પૂછી શક્યા. અંતરના નિર્વધી આનંદમાં તેમની વાચા જાણે હરાઈ ગઈ. સાલાવતીએ સાંભળ્યું હતું કે ભક્તો પ્રાર્થના કરે તો ઈશ્વર તેને સહાય કરે છે, પરંતુ તેઓ જે તંગ પરિસ્થિતિમાં સપડાયા હતા એમાં તેમને પ્રાર્થના કરવાની એ સૌ નહોતી રહી. તો શું ઈશ્વર પ્રાર્થના વિના પણ સહાયમાં આવી ઊભો તો રહેશે? ઉછીનું લીધેલું અનાજ કોઈ પાછું દેવા આવે એવા આ દિવસો નહોતા. આ તો અનાજની માનવતાની જૂંટાજૂટ કરવાના દિવસો હતા. અનાજ કાજે જ ઘંટાકર્ણે કાયદુનો ધ્યાન લીધો હતો ને. એમ છતાં એક વૃદ્ધ દસ્યુ સ્ત્રી સાલાવતીને આખી પાલી ભરીને જુવાર દેવા આવી હતી. આ ચમત્કાર નહીં તો બીજું શું હતું? વૃદ્ધ સ્ત્રીને સ્વરૂપે શું માતાજી પોતે સાલાવતીની લાજ રાખવા અનાજ લઈને આવ્યા હતા? સાલાવતીનું આશ્ચર્ય સમય ન સમય તે પહેલાં તો વૃદ્ધ નારી આવી હતી તેમજ પાછી જતી રહી. માજી ગયા પછી સાલાવતી ડેલી બંધ કરી આગળ ડગલું ન ભરી શક્યા. આભાર વર્ષ તેઓ પ્રાર્થના કરતા હોય તેમ બેસી ગયા. તેમની આંખો અશ્રુથી છલી રહી. પોતાનું જે થવું હોત તે થાત, પણ અરાતીને ભૂખ્યો કેમ રખાત? ખોરામાં પાલી જુવાર લઈને સાલાવતી પાછા ઊભા થઈ અંદર જતા હતા ત્યારે તેમણે બેન કયાદુને પોતાની આગળ આગળ ચાલતી જોઈ. જાણે એ જ સાલાવતીને દોરી રહી હતી. સાલાવતીને શ્રદ્ધા બેઠી કે કયાદુ ભલે નથી પણ તેનો આત્મા તેમની સહાયમાં હાજર છે. કયાદુના મૃત્યુ પછી સાલાવતીએ ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું. બહાર નીકળવાનું મન થાય તેવું નહોતું. બહાર નીકળે તો ચોમેર પિહામણા દ્રશ્યો જોવાના હતા, એના કરતાં ઘરમાં બેસી રહેવું સારું. પણ એકવાર અરાતીએ હઠ લીધી ત્યારે સાલાવતી ઘણા દિવસે તેની સાથે પગ મોકળો કરવા બહાર નીકળ્યા. નાના બાળકને સતત ડેલીની દિવાલો વચ્ચે ગોંધાઈ રહેવું કેમ ગમે? સાલાવતીને પોતાને પણ ઉગતા અને આથમતા સૂર્યના દર્શન કરવાનું ગમતું. મા દીકરો ફરીને પાછા આવતા હતા ત્યારે તેમણે દૂરથી ઘંટાકર્ણને આવતો જોયો. ગાંડા જેવા ઘંટાકર્ણને આવતો જોઈ સાલાવતી અને અરાતી એક નાની ગલીમાં મકાનની ઓથે ઊભા રહી ગયા. ઘંટાકર્ણનો દેખાવ આમે પહાડી હતો. હવે તેમાં ભયાનકતા ભરી હતી. ગાંડો આખલો છીકોટા કરતો દોડ્યો આવતો હોય એમ ઘંટાકર્ણ ઘસ્યો આવતો હતો. તેના વસ્ત્ર ફાટીને ચિત્રા જેવા થઈ ગયા હતા. માથે વારના જટિયા અસ્તવ્યસ્ત બોરડીના જારા જેવા લાગતા હતા. તેની લાલ ગુમ આંખો બેબાકરીને ભયંકર બની ગઈ હતી. તેના રૂક્ષ અને ત્રસ્ત ચહેરા પર રક્તના રેલા ચાલ્યા જતા હતા. પોતાના લોહિયાર ગાલમાં નખ ભરાવીને તે રાની પશુની જેમ બરાડતો હતો. કેટલા સોયા, મારો ગાલ વીંધી નાખ્યો, એક તમાચા ભેગું તો આખું શરીર વીંધી નાખ્યું, હાય મારી નાખ્યો, પણ ના, મારતી એ નથી, મરવા દેતી એ નથી, જીવાડે છે અને રીબાવે છે. અરે અરે, મારા માથામાં શું પેસી ગયું? આવડો મોટો ગુંગુકાર શેનો? નહીં કરું, હવે લૂંટ નહીં કરું, કોઈ બી કોઈનું નામ નહીં દઉં, છોડો છોડો, કોઈ છોડાવો. અને છેલ્લે ઘંટાકર્ણે એવી ભયંકર ચીસ પાડી કે સાલાવતી થરથરી ઉઠ્યા. ભય કરતા અનુકંપાથી વિશેષ હૈયા સંસર્વી નીકળી જાય તેવી એ આત્માનવની ચીસ હતી. વેદના સાકાર બની બરાડતી હોય તેવો ઘંટાકર્ણનો દેખાવ હતો. ચીસ પાડીને ઘંટાકર્ણ બમણા વેગથી દોડવા લાગ્યો. કોઈ પાછળ પડ્યું હોય એમ તે ભયભીતની જેમ નાસતો હતો. ઠેસ વાગતા ઘંટાકર્ણ ગબડી પડ્યો, પણ પાછો ઊભો થઈને દોડવા લાગ્યો. પાછું વારીને જોયા વિના ઘંટાકર્ણ દોડતો રહ્યો દોડતો રહ્યો. પશ્ચાતાપ, ભય, વેદના, ગાંડપણ, ઘંટાકર્ણ એ બધાનું મિશ્રણ હતો. ઘંટાકર્ણ દેખાતો બંધ થયો એટલે સાલાવતી અને અરાતી નાની ગલીમાંથી બહાર નીકળ્યા. બેન કયાદુના ખૂની તરીકે ઘંટાકર્ણ પ્રત્યે સાલાવતીને રોષ હોવા છતાં તેની આવી કરુણ દશા જોઈ તેમના મનમાં અનુકંપા ઉદ્ભવી. સાલાવતીએ દુષ્ટને પણ આટલી તીવ્ર વેદના અનુભવ તો ન જોઈ શક્યા. સમસંવેદન સાચી સંસ્કારિતાનું ચિહ્ન છે. ગલીમાંથી બહાર નીકળ્યા કે તરત સાલાવતીને એક દસ્યુ સ્ત્રી મળી. સાલાવતી તેને ઓળખતા હતા. કયાદુની તે ભક્ત હતી, સ્વભાવની ભલી હતી, અંતરની સાફ હતી, વા સાથે વાતો કરે તેવી મર્તાવડી હતી. આવો બેન, જોયાને ઘંટાકર્ણ. સાલાવતીના મનમાં અત્યારે ઘંટાકર્ણ સિવાય બીજો કોઈ વિચાર નહોતો. માણસાઈનો એ ભંગાર ભૂલ્યો ભૂલાય તેમ નહોતો. એમાં શું જોવું છે? માં કયાદુનો અપરાધી બન્યા પછી ઘંટાકર્ણનું બીજું શું થાય? માના ન્યાયમાંથી કોણ છટકી શક્યું છે? ઘંટાકર્ણ રોજ વિસ્તાર ઉઠે છે, કીડાની જેમ મરમૂત્રમાં પડ્યો રહે છે. કોઈ વાર ઘૂરી ચડી આવે ત્યારે પોતાના ગાલ ચીરતો દોડવા માંડે છે. એ વખતે કોઈ એની આડે નથી આવી શકતું, કોઈ તેને રોકી નથી શકતું. આવી સ્થિતિમાં ઘંટાકર્ણને માતાજીએ જીવતો રાખ્યો છે તે એટલું બતાવવા કે ભવાનીનો દ્રોહ કરનારની આવી દશા થાય. જેને આંખો હોય અને જોવું હોય તે જોઈ લે. ઘંટાકર્ણને હવે ક્યાંય ચેન પડવાનું નથી. પાપના ફર ભોગવ્યા વિના છૂટકો નથી. બધું અહીંનું અહીં છે. ભલી છતાં એ દસ્યુ સ્ત્રીના દિલમાં સાલાવતી જેવી અનુકંપા નહોતી. આના કરતાં તો તે મરી જાય તો સારું. સાલાવતીએ દયાભાવ દર્શાવ્યો. એવાના મોત એમ સહેલા નથી, દસ્યુ સ્ત્રીએ કહ્યું. ભગવાન તેને માફ કરે, સાલાવતીએ પ્રાર્થના કરતા હોય તેમ બે હાથ જોડ્યા. તમે એ રાક્ષસનું કુશળ ઈચ્છો છો? દસ્યુ સ્ત્રીને આશ્ચર્ય થયું. હા, સાલાવતીને વિશેષ બોલવું અનાવશ્યક લાગ્યું. બેન, તમે દેવાંશી છો, કંઈ દસ્યુ સ્ત્રીએ ઉમેર્યું. હવે એક બીજી વાત કરું, ખુશીથી કહો. બેન, ભાઈને હમણાં ડેલી બહાર ન કાઢશો, કાં હમણાં હમણાં કોઈક ટોરી નાના છોકરાને ઉઠાવી જાય છે, આપણે તેનાથી ચેતતા રહેવું. દસ્યુશ્રીના કથનમાં અંગત લાગણી હતી. અરરર, સલાવતીથી આપોઆપ નિશ્વાસ મુકાઈ ગયો. આ ભૂખમરો કેવો છે, માણસ પાસે એ કયું હીણું કામ નહીં કરાવે, એ કાંઈ કહેવાય નહીં. દસ્યુશ્રીએ કહ્યું, થોડી આડી અવરી વાતો કરી સલાવતીને દસ્યુશ્રી છૂટા પડ્યા. દસ્યુશ્રી તો આટલી વાત કરીને આ મિલન પ્રસંગ કદાચ ભૂલી ગઈ હશે, અથવા પોતાના આપજન જેવા સલાવતીને સમયસર ચેતવણી આપવા બદલ તેણે આત્મસંતોષ અનુભવ્યો હશે. પરંતુ એ રાતે સલાવતીને ઊંઘ ના આવી. તેમની સમક્ષ ભયની ભૂતાવરો નાચવા લાગી. સલાવતીને બાળકો ઉઠાવી તેમનો કોર્યો કરી જતી રાક્ષસ સ્ટોરીના જ વિચાર આવ્યા કર્યા. આ વિચારમાં અંગત તત્વ મોખરે હતું. આ ભયંકર ટોરીના હાથમાં અરાતી સપડાઈ જાય તો સલાવતી આગળ વિચાર ન કરી શક્યા. તેમનું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું. કારો ઉનાળો હોવા છતાં ટાઢ ચડી હોય તેમ સલાવતી થરથર ધ્રુજવા લાગ્યા. એવી શક્યતાની કલ્પના સરખી અસહાય હતી. કોઈ અણજાણ ભલી સ્ત્રીએ સામે ચાલીને આપેલી જુવાર જાળવીને રાંધવા છતાં પૂરી થવા આવી હતી. અરાતીના ચોથા ભાગનું એ સલાવતી પોતે ન ખાતા છતાં જુવાર ખલાસ થવા આવી હતી. અરાતીને શું ખવડાવવું એ પ્રશ્ન પાછો ઊભો થયો હતો. ખરું કહીએ તો બે ચાર દિવસમાં ઊભો થવાનો હતો. દરેક વખતે ચમત્કાર થવાની આશા રાખવી વ્યર્થ હતી. ચમત્કાર સસ્તા થઈ જાય એમ સલાવતી ઈચ્છતા પણ નહોતા. ઉનાળાના કારમાં દિવસોમાં માણસના દિલમાં દયાનું આછું શું ઝરણું ક્યાંક રહી જવા પામ્યું હોય તોય સુકાઈ જાય તેવા સંજોગો હતા. સલાવતી આખી રાત વિચાર કરતા રહ્યા. વિચાર કરે રાખવાથી કોઈ માર્ગ જડે તેવું લાગતું નહોતું. છતાં તેમનો વિચાર તંતુ વણ તૂટ્યો ચાલ્યા કર્યો. કોઈ રસ્તો ન સૂજે ત્યારે વિચાર મારા પણ દળ વગરની થઈ જાય છે. સલાવતી પોતે ભૂખે મરી રહ્યા હતા એનો તેમને મન પર ભાર ન હતો. એનું તો ઉલટું તેમને ગૌરવ હતું. પતિની ઈચ્છાનો અમલ કરતા મોત મળે એથી રૂડું બીજું શું. અને હવે તે સલાવતીએ કયાદુની અંતિમ ઈચ્છાનું પણ સન્માન કરવાનું હતું ને. પણ અરાતીનું શું કરવું, 7 વર્ષનો કુમરો છોકરો તેને ક્યાં રાખવો, ભૂખમરાની ભયંકર દાઢમાંથી તેને કેવી રીતે બચાવી લેવો. આના વિચારમાં સલાવતી અડધા થઈ ગયા, ભાંધા થઈ ગયા એમ કહીએ તોય ચાલે. એક પરે સલાવતીને એવો વિચાર પણ આવી ગયો કે અરાતીને અહીંથી સીધો પાછો કાન્યકુંભ જ મોકલાવી દેવો. શા માટે નહીં, અરાતી પણ બીજા રાજકુમારોની જેમ કાન્યકુંભજના રાજવીનો કુમાર છે. માતા અને પિતાનો ત્યાગ પુત્ર પર પરાણે લાદવાનો કોને અધિકાર છે. પુત્ર પ્રેમને વશ બની પોતે અરાતીને દસ્યુ પ્રદેશમાં સાથે લેતા આવ્યા. તે ભૂલ થઈ ગઈ ત્યારે પોતાને દુષ્કાળની ભીષણતાનો ખ્યાલ જ ક્યાં હતો. અરાતીને સેનાધિપતિ પ્રતરદનની સાથે જ કાન્યકુંભજ પાછો મોકલી દીધો હોત તો સારું હતું. એ બાપડો તો હેરાન ગતિથી બચી જાત. કાંઈ નહીં, ત્યારે ભૂલ થઈ ગઈ તો હવે તે સુધારી લેતા પોતાને કોણ રોકે તેમ હતું. હજી ક્યાં ખાટું મોરું થઈ ગયું છે. અરાતીને અહીં રાખી ભૂખે મારવા કરતાં તેને કાન્યકુંભજ મોકલી દેવો તે જ સર્વથા યોગ્ય છે. સલાવતીએ મનોમન અરાતીને કાન્યકુંભજ મોકલી દેવાનો નિર્ણય તો કર્યો, પણ તેની સાથોસાથ જ તેમને સૂજ્યું કે અરાતીને કાન્યકુંભજ મોકલવો કઈ રીતે. અન્ય ખૂબ જ કંઈ નજીક નહોતું, સંજોગો સામાન્ય નહોતા, માર્ગ જરાય સલામત નહોતો, બરાતીને મોકલી શકાય એવો કોઈ વિશ્વાસુ સથવારો નજરે ચડતો નહોતો, અનુકૂળતા એક નહોતી, પ્રતિકૂળતાનો પાર નહોતો. અરાતીને કાન્યકુંભજ મોકલવાનો વિચાર આવ્યો કે તરત સાલાવતીની મનોભૂમમાં માટલીએ જુગુપ્સાજનક રીતે વર્ણવેલા સરેકડા નાચવા માંડ્યા. એ તો ભૂખના દાવાનરમાં ભૂંજાતી ભૂતાવર હતી. ભૂતાવર, એ ભૂતાવર શું કરે અને શું ન કરે એ કાંઈ ન કહેવાય. મરણના ભયથી પર ઉઠેલાના સા ભરોસા. અરાતીને એ ભયમાં ન મોકલાય. સાલાવતી માટે આ પ્રદેશમાં કયાદુ પછી બીજું પૂછવા ઠેકાણું મહારાજ કાયવય. દુષ્કાળની ભીષને લીધે તેઓ પણ હાજર નહોતા. જ્યેષ્ઠ માસને હજી 1.5 મહિનાની વાર હતી. સવાલ કલાકો ન હતો ત્યાં 1.5 મહિનો કેવી રીતે વાટ જોવાય. વિચારતા ગયા તેમ સાલાવતી ગૂંચવાતા ગયા. છેવટ થાકીને સાલાવતીએ એમ નક્કી કર્યું કે અરાતીને કાન્યકુંભજને બદલે સાનિધ્યના નગરમાં કોઈ સારા આર્યને ત્યાં પોતે જાતે જઈને મૂકી આવવો. અયોધ્યા નગરી બહુ દૂર નહોતી એમ સાલાવતીએ સાંભળ્યું હતું. જે આર્ય પાસે અરાતીને મૂક્યો હોય તે એને કાન્યકુંભજ પહોંચાડે એવી વિનંતી કરવી. ઈશ્વર કૃપા તો આમાં વાંધો નહીં આવે. જગતમાંથી માનવતા સદંતર ભૂંસાઈ ગઈ નહોતી. ઈશ્વર કોઈકના અંતરમાં અવશ્ય પ્રેરણા કરશે. બીજું કાંઈ ન સૂજ્યું એટલે સાલાવતીએ અરાતીને અયોધ્યા લઈ જવાનો નિર્ણય મનમાં પાક્કો કરી લીધો. પોતે અયોધ્યા સુધી ચાલી શકશે કે નહીં એ વિચાર અત્યાર સુધી સાલાવતીને આવ્યો જ નહોતો. એવા વિચાર કરવા બેસે તો તેઓ કંઈ કરી શકે તેમ નહોતા. અરાતી બીજે દિવસે સાલાવતીએ પુત્રને પથારીમાંથી જગાડતા કહ્યું. આખી રાતના ઉજાગરાને લીધે તેમના સ્વરમાં થાક હતો, હતાશા પણ હતી. કેમ માં? અરાતી માતાનો ચિંતાભર્યો અવાજ સાંભળી પથારીમાંથી ઠેકડો મારી બહાર નીકળ્યો. માતાની સંભાળ રાખવાની જવાબદારી તેના પર હતી ને. તારે હવે નગરમાં રહેવા જવાનું છે. આખી રાત વિચારની પિંજણમાં સાલાવતી એવા કંટાઈ ગયા હતા કે પોતાની વાત આથી વધારે સારી રીતે રજૂ કરતા તેમને આવડ્યું જ નહીં. અને તું? અરાતીએ સ્વાભાવિક પ્રશ્ન કર્યો. મારે તો બેટા અહીં રોકાવું પડે તેમ છે. સાલાવતીનું અંતર ગુંગરાતું હતું. પુત્રને અર્ગો કરવાની વેદના તેમના હૃદયમાં સૂરની જેમ ભોકાતી હતી. કારણ, અરાતી આવડી મોટી વાતનું રહસ્ય જાણવા માગતો હતો. તારા બાપુ અહીં આવે અને તને કે મને કોઈને ન જુએ તો તેમને કેવું થાય? કોઈ તો ગયા, મહારાજ કાયવય પણ નથી, તેઓ કોને પૂછવા જાય? તો માં, મારે અહીં જ રહેવું છે. અરાતીએ સરળ ઉકેલ બતાવ્યો. રોકાવું પડે જ તેમ હોય તો બંનેને શા માટે નહીં? બેટા, હું તને મારી સાથે રાખી શકું તેમ હોઉં તો બહાર મોકલવાનો વિચાર સરખો કરું કે? આટલી વાત કરતાં સાલાવતીની આંખો ચક્કર વક્કર થવા લાગી. અરાતી પણ માતાની ગભરામણ જોઈ શક્યો. માતાનું આવું સ્વરૂપ થાય એનો તેને ભય લાગતો. અરાતી બીજું ઘણું સહી શકતો, માતાની વેદના ન સહી શકતો. માં, હું ડાયો થઈને રહીશ, તને કોઈ વાતે નહીં પજવું, પણ મને કાઢી ન મૂક. અરાતી આથી વધારે સારી રીતે પોતાની વાત રજૂ કરી શકે તેમ નહોતો. તેને માતા સાથે રહેવું હતું, છતાં તે માતાને રજ માત્ર નારાજ કરવા તૈયાર નહોતો. હું તને કાઢી મૂકું? બેટા, હું તને કાઢી મૂકું તે દિવસે ધરતી રસા તાર જાય. તને નગરમાં મોકલતો મને સૂનું શું થઈ જાય છે, પણ હું શું કરું? બીજો કોઈ માર્ગ નથી, હોય તો મને સુજતો નથી, અરાતી તમે અહીંથી મોકલી દેવો, એમાં તારું હિત છે. સાલાવતી શ્વાસ ધમણ થઈ ગયા હોય એમ તેમની છાતી ઉછરવા લાગી. માં કંઈ અરાતી રડી પડ્યો. અરાતી રોતલ ન હતો, મનનો બોજ અસહાય થઈ ગયો ત્યારે તે રડ્યો. બેટા કંઈ સાલાવતી પણ રડ્યા. અરાતી રડ્યો તેથી સાલાવતીને રડવાની તક મળી. તેઓ રડ્યા તે સારું થયું. અંતરનો ડૂમો બહાર નીકળવાથી તેમના મન પરનો બોજ થોડો હળવો થયો. સાલાવતી ન રડ્યા હોત તો કદાચ બેભાન થઈ જાત. અડધો પ્રહર મન મૂકીને રડ્યા. પછી અરાતી એકાએક બેઠો થઈ ગયો. પોતાની ભીની આંખો તેણે લૂછી નાખી. અરાતીએ રડતી માતાની ગોદમાં જઈ કહ્યું, માં તું રડ નહીં, તું કહે ત્યાં જવાને, તું કહે તેમ રહેવા હું તૈયાર છું, પણ તું રડ નહીં, હું તને રડતી નથી જોઈ શકતો, તું કહે ત્યાં હું જઈશ, પણ પછી તારું ધ્યાન કોણ રાખશે? મારું ધ્યાન? કંઈ સાલાવતી વિશેષ રડવા લાગ્યા. નાના અરાતીના દાપણના વેણથી તેઓ હતમચી ઉઠ્યા. પણ થોડી જ વારમાં તેમણે પોતાની લાગણી અંકુશમાં લઈ લીધી. પરિસ્થિતિ લાગણીથી પર ઉઠવા તેમને ફરજ પાડતી હતી. જવા દે માં, તું જેમ કહીશ તેમ હું કરીશ, અરાતીએ કહ્યું. બેટા, સાલાવતીએ અરાતીને ચૂમી ભરતા કહ્યું, માં બાપુ આવે ત્યારે મને પાછો બોલાવી લઈશ ને? અરાતીએ ઊભા થતાં છેલ્લો પ્રશ્ન પૂછી લીધો. સાલાવતી વિશેષ બોલ્યા વિના પ્રેમ નીતરતી નજરે અરાતી સામે જોઈ રહ્યા. અને સ્નેહ તેમની સૌથી મોટી વેદના હતી. અરાતી એ ખંડમાંથી બહાર ગયા. પછી સાલાવતીને વિચાર આવ્યો, મારી આવી તબિયતે હું અયોધ્યા સુધી ન પહોંચી શકી તો અરાતીનું શું થાય? 7 વર્ષનો એકલ અરાતી ક્યાં જાય? આ વિચાર આવ્યો અને સાલાવતી પાછા વિહ્વર થઈ ગયા. પણ તેમણે વિચાર્યું, હવે અયોધ્યા જવાનો વિચાર બદલવો નથી, વિચારના જારામાં શું અટવાયા કરીશ તો અરાતીનું કાંઈ નહીં કરી શકું, એ બાપડો અહીં ભૂખે મરી જશે, અયોધ્યા તો જવું જ છે, રસ્તામાં મને કાંઈ થાય તો લોકોને ખબર પડે કે અરાતી વેચાવું છે, તે માટે તેના ગરામાં અહીંથી જ ગાળીઓ નાખી રાખીશ. 52. સાલાવતી અરાતીના ગરામાં ગાળીઓ નાખી તેને અયોધ્યા પહોંચાડવા નીકળ્યા. જે બાળકને વેચવાનું હોય તેના ગરામાં ગાળીઓ નાખવાનો એ દિવસોમાં રિવાજ હતો. સાલાવતીનું મન ભેરું થઈ ગયું હતું, હૃદય ફફડાટ થતું હતું, પણ અંતરની એ બધી ગુંગરામણ દબાવી દઈને સાલાવતી તો બસ નીકળી જ પડ્યા અયોધ્યાને માર્ગે. બહુ વિચાર કરવા બેસે તો કદી ન નીકળાય તે સાચું હતું. અયોધ્યા નગર કેટલું દૂર છે એનો સાલાવતીને પાકો ખ્યાલ નહોતો. ઘણીવાર દસ્યુઓ અયોધ્યા જવાની વાત કરતા એટલે તે દૂર નહીં હોય એમ તેમણે કલ્પી લીધું હતું. અયોધ્યા કઈ દિશામાં આવ્યું અને તેનો માર્ગ ક્યાં ક્યાં થઈને જાય છે એટલું તેમણે પૂછી પૂછીને જાણી લીધું હતું. એકવાર અયોધ્યાને માર્ગે ચડી ગયા પછી આગળ જતાં કોઈ મુશ્કેલી જણાશે તો રસ્તે જ જતાં આવતા વટેમાર્ગુને પૂછી લેવાશે એવી તેમની ગણતરી હતી. કેટલા દિવસે અયોધ્યા પહોંચાશે એની તેમને ખબર નહોતી. રસ્તામાં ખાવા પીવાનું શું થશે એનો પણ તેમણે વિચાર કર્યો નહોતો. અરાતી માટે થોડી જાર સાથે લઈ લીધી હતી. બીજા પણ અનેક પ્રશ્નનો સાલાવતી પાસે કોઈ ઉત્તર નહોતો. ઉત્તરની રાહ જોવા બેસે તો ઘેર બેસી ભૂખે મરવા સિવાય બીજું કાંઈ ન થઈ શકે તેવી વિષમ પરિસ્થિતિ હતી. અંધારિયા કરવા એ એક જ માર્ગ હતો. પ્રશ્ન અને ઉત્તરોની તાર્કિક આલોચના કરવા જેટલી સાલાવતીને નિરાત ક્યાં હતી? એવી નિરાત હોત તો સાલાવતી અરાતીને લઈને નીકળવાનું દુસાહસ કદી ન કરત. દુષ્કાળની ભીષણતાએ તેમની વિચારશક્તિ કુંઠિત કરી દીધી હતી. વિચારે કાંઈ વરે એમ ન લાગ્યું એટલે સાલાવતી અંધારિયા કરીને નીકળી પડ્યા. ઈશ્વરને શરણે પોતાની અને અરાતીની જાત છોડીને સાલાવતીને મહારાજ વિશ્વમિત્ર સાથે મહારાણી તરીકે પ્રવાસ કરવાના જે પ્રસંગ ઉપસ્થિત થયા હતા તે પ્રત્યેક પ્રસંગે આવશ્યક વ્યવસ્થા આપોઆપ થઈ જતી. એટલે પગપારા પ્રવાસે નીકળનાર સામે માર્ગમાં કઈ કઈ મુસીબત દાચા ફાડીને બેઠી હોય છે એની તેમને કોઈ કલ્પના નહોતી. સાલાવતીએ તો અરાતીને કોઈ સલામત જગ્યાએ મૂકવો જોઈએ એટલું જ વિચાર્યું. અયોધ્યા સલામત સ્થળ હશે કે નહીં તેની કાંઈ ખબર ન હોવા છતાં માત્ર ફેરફાર ખાતર તેઓ નીકળી પડ્યા. રસ્તાની હારમારી બાબતમાં તેઓ સુખદ ભ્રાંતિમાં હતા. એ ભ્રાંતિ ન હોત તો તેઓ અરાતી સાથે ઘરની બહાર પગ મૂકવાની હિંમત કેમ કરી શકત? ગામમાંથી બહાર નીકળી સાલાવતી એકાદ કોશ તો ઉત્સાહભેર ચાલ્યા ગયા. શરીર કૃશ થઈ ગયું હતું છતાં ચાલ્યા ગયા. બીજા કોશને અંતે અયોધ્યા આવી જવાનું હોય એવો તેમનો ઉત્સાહ હતો. એ ઉત્સાહ કૃશ શરીરને આગળ ધપાવતો હતો. અરાતીને ભીષણ દુર્ભિક્ષના પંજામાંથી બચાવવાનો પ્રયાસ તેમને મોટું સાહસ લાગ્યું. આ સાહસ ભાવના તેમના ઉત્સાહનો પ્રેરક બળ હતું. માતાથી જુદા પડવાના આ પ્રસંગે અરાતી વ્યથિત હતો, પણ હજી તો માતા સાથે હતા એટલે પોતાની મનોવ્યથાને તે પ્રયત્નપૂર્વક દબાવી રહ્યો હતો. પરિસ્થિતિએ અરાતીને ઉંમર કરતાં વિશેષ ડાયો કરી દીધો હતો. ગામથી બહાર ખુલ્લા આકાશ નીચે નિર્જન વગડામાં માતાની આંગળીએ ચાલવાનો તેને આનંદ આવતો હતો. અરાતી એક સાથે એક કોષ કદી ચાલ્યો નહોતો, છતાં તે કશી ફરિયાદ કર્યા વિના સાલાવતી સાથે ચાલ્યો આવતો હતો. અરાતીની નજર ધરતી કરતાં આકાશમાં વિશેષ ચોડાઈ રહી હતી. ઊંચે જોઈ રહેવાથી આંસુ ખારવાનું સરળ બને છે એમ તે અનુભવે શીખ્યો હતો. આજ તેને કોઈ હિસાબે રડવું નહોતું. સાલાવતી નીચું જોઈને ચાલ્યા આવતા હતા. સારથી માટલીની ભયંકર વાતો તેમના મનમાં તાજી થતી હતી. માટલીએ જે વર્ણનો કર્યા હતા તે વાસ્તવિક હોવાની તેમને ડગલે પગલે પ્રતીતિ થઈ રહી હતી. માર્ગ પર જાણે ત્યાં હાડપિંજરો અને મનુષ્યોની ખોપરીઓ નજરે ચડતી હતી. સાલાવતી ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયા. જેમના અસ્થિ રજરે છે એ બધા થોડા કાર પહેલાં હરતા ફરતા જીવતા જાગતા માણસો હશે ને? જીવનકાળ દરમિયાન તેમના મનમાં કંઈ કંઈ કરવાના અરમાન ભર્યા જ હશે ને? પણ ભૂખમરો તેમનો અને તેમના અરમાનોનો બુકડો બોલાવી ગયો. જાણે બધું દૂરમાં મળી ગયું, રહ્યા માત્ર હાડકા. આમ તેમ સર્વત્ર ઠેબે ચડતા કમનસીબ દસ્યુ પ્રજાની 3-3 વર્ષની યાતના આ જાહેર માર્ગ પર અસ્થિને સ્વરૂપે ચિત્કારી રહી હતી. સાલાવતી આટલા વિપુલ પ્રમાણમાં અસ્થિ જોતા હતા અને તેમના મનમાં કર્મ મંથન જાગતું હતું. યાતનાના ઉપરા ઉપર 3 વર્ષ અને હજી એ દુષ્કાળ શાંત થવાનું કોઈ ચિહ્ન દેખાતું નહોતું. આ સર્વભક્ષી અકારની ભયાનક દ્રષ્ટા વચ્ચે હજી કોણ કોણ બચડાવવાનું હશે તે કેમ કહી શકાય? છતાં સાલાવતીને આ માનવ યાતનામાં ભાગીદાર થવા બદલ ગૌરવનો અનુભવ થતો હતો. માનવીની મુશ્કેલીમાં તેની પડખે રહેવું એ જ સાચું આર્યત્વ છે, સાચી માનવતા છે. અરાથી સાથે ન હોત તો તેમને કોઈ વાતની મૂંઝવણ ન થાત. સાલાવતી માનવ વેદનાના વિચારે એવા ચડી ગયા હતા કે ખુશનુમા વાતાવરણ છતાં તેમને બોલવાનું મન નહોતું થતું. માણસ જ્યારે પોતાની જાતમાં ખોવાઈ જાય છે ત્યારે મૌન સિવાય બીજો કોઈ તેનો આશરો નથી. વાણી એ વખતે ડાભોરિયાની જેમ ભોંકાય છે. માતાથી છૂટા પડતા પહેલાં અરાતીને કેટલીય વાતો કરી લેવી હતી, કેટલીય વાતોના તારા મેળવવા હતા, કેટલીય ભલામણો કરવી હતી, કેટલીય બાહેદારી આપવી હતી. માતાને પોતાની બળકમદારીની પ્રતીતિ કરાવવી હતી, ફરી ક્યારે મળવાનું છે તેની ખાતરી કરી લેવી હતી. વાતની શરૂઆત કરવા અરાતીએ અનેકવાર માતા તરફ જોયું, પણ દરેક પ્રયાસે તે માતાનું ગૂઢ વદન જોઈ બોલું બોલું થતો અટકી જતો. માં બોલવા નથી માંગતી એટલું તેને તરત સમજાતું અને સમજણપૂર્વક કે શાંત રહેતો. બાળક તોફાન કરવાને પ્રસંગે સમજણું થઈ જાય તે જીવનની સૌથી મોટી કરુણતા છે. અરાતીને ખબર હતી કે પોતે માતાને પ્રાણે બોલાવવા જશે તો તે રડી પડશે. માતાથી છૂટા પડતા પહેલાં અરાતી તેમને આનંદમાં જોવા ઉત્સુક હતો. છેલ્લી સ્મૃતિ તરીકે માતાનું રડતું સ્વરૂપ મનમાં સંગ્રહી રાખવાનો તેને જરાય પસંદ નહોતું. સલાવતીને પડખે મૂંગે મૂંગો ચાલ્યો આવતો અરાતી મનમાં ઈશ્વરને પ્રાર્થના કરતો હતો. હે ભગવાન, મારે રાજપાટ નથી જોઈતું, મારે ભોજન માટે મેવા મિષ્ટાન નથી જોઈતા, શરીર ઢાંકવા કોશેય નથી જોઈતા, ફક્ત મને માતાની સાથે રહેવા દો, મને માતાથી જુદા પડવું નથી. ગમ્યું તે સાચું, પણ હું જોઉં છું કે મને જુદો કરતા માં મારાથી વિશેષ અકરાઈ રહી છે. મારા ગારામાં ગારીઓ નાખીને માં મને ક્યાંક મૂકવા તો ચાલી છે, પણ તેના અંતરમાં શું ચાલી રહ્યું છે એ જુઓ ને ભગવાન. તો તમે થરથરી ઉઠો. અમારા બેમાંથી કોઈને છૂટા પડવું ગમતું નથી, છતાં અમે છૂટા પડવા જઈ રહ્યા છીએ. ભગવાન કંઈક એવું કરો ને કે અમારે જુદા ન પડવું પડે. ભગવાન, તમે સર્વશક્તિમાન છો, કંઈક તો કરો. ભગવાન શું કરે તો માતાથી જુદા ન પડવું પડે તેની અરાતીના મનમાં કોઈ સ્પષ્ટ કલ્પના નહોતી. છતાં ભગવાન કંઈક કરે એવી પ્રાર્થના તેના નિર્દોષ મનમાં સતત ચાલ્યા કરતી હતી. મૂંગા મૂંગા ચાલવાનું હતું, તેથી પ્રાર્થનામાં કોઈ વિક્ષેપ પડતો ન હતો. એ પ્રાર્થના જ તેના પગને ગતિ આપનાર દાલ બની ગઈ હતી. કેવી અનુકૂળતા મળી ગઈ હતી. ગામ બહાર એક કોષ ગયા પછી અયોધ્યાનો માર્ગ બે ભાગમાં ફંટાતો હતો. વચમાં નાની કેળીઓ ફંટાઈ ત્યારે મુખ્ય માર્ગ નક્કી કરવાનું જરાય મુશ્કેલ નહોતું લાગ્યું, પણ આ તો ડાબા અને જમણા બંને માર્ગ સરખા લાગતા હતા. બેમાંથી કયો માર્ગ સાચો સમજવો? સાલવતીના મનમાં શંકા જાગી. તેમણે જેમને પૂછ્યું હતું તેમણે ફંટાતા માર્ગની વાત નહોતી કરી. સાલાવતીને આટલી તો ખબર હશે એમ તેમણે કલ્પી લીધું હશે. સાલાવતીને લાગ્યું કે વગર સમજે આગળ વધવાને બદલે કોઈને પૂછવા પછી આગળ વધવું સારું. વાસ્તવમાં સાલાવતી એટલા થાકી ગયા હતા કે થોડો વિસામો લીધા વિના તેઓ આગળ વધી શકે તેમ નહોતા. પણ પોતાને થાક લાગ્યો છે એટલે અટકી પડ્યા એમ સ્વીકારવા તેમનું સાહસિક મન તૈયાર નહોતું. બાનું મળ્યું અને તેઓ બેસી પડ્યા. કોઈ આવે તેને પૂછવાની રાહ જોતા સાલાવતી રસ્તાની એક બાજુએ બેસી ગયા. આ અનુભવ તેમને માટે તદ્દન નવો હતો. રાજા રાણીને ભારાવારીની જેમ રસ્તા વચ્ચે બેસવાનો વારો ક્યાંથી આવ્યો હોય? કામાં બેસી ગઈ મૂંગા મૂંગા ચાલીને કંટાળી ગયેલ અરાતીને વાત કરવાનો વિષય મળ્યો તેથી તે રાજી થયો. અહીંથી કોઈ નીકળે તેને બેમાંથી અયોધ્યાનો રસ્તો કયો એ પૂછી લઈએ. આટલું ચાલવાથી હાંફી ગયેલા સાલાવતીએ પોતાનો થાક જણાય ન આવે તે રીતે ભીમેશ્વરે કહ્યું, માં આ રસ્તે કોઈ નીકળે એમ લાગતું નથી. અરાતીને સી વાત થાય છે તેના કરતાં વાત થાય તેમાં વધારે રસ હતો. એવું તે કંઈ હોય? આવડો મોટો રાહદારી માર્ગ છે અને હજી તો ઉગતું પ્રભાત છે એટલે કોઈક તો નીકળવું જ જોઈએ. સાલાવતી સીમ અને નગર વચ્ચેનો ભેદ ન સમજતા હોય એમ બોલ્યા. ત્રણ વર્ષથી દુકાનની આગમાં ભૂંજાતી સીમમાં ચકલુંય ન ફરકે એ હકીકત તેમના ધ્યાનમાં નહોતી. અરાતી થોડી વાર શાંત થઈ ગયો, તે પણ માતા પાસે જઈ બેઠો. સાલાવતી બેઠા બેઠા અરાતીના માથામાં આંગળા ફેરવવા લાગ્યા. અરાતીએ તરત પોતાનું માથું માતાના સાથર પર ટેકવી દીધું. માતાના એ સ્પર્શમાંથી અમૃત નીતરતું હોય તેમ અરાતી અર્ધ મીચેલી આંખે એ અંગુલી સ્પર્શનો સ્વર્ગીય આનંદ માણી રહ્યો. એ મૃદુ સ્પર્શ દ્વારા અરાતી માતાના અંતરની ઉમાસ અનુભવી રહ્યો. માતા જે પ્રેમ બોલીને નહોતી બતાવી શકતી તે આ રીતે માથામાં આંગળા ફેરવીને સ્પર્શ દ્વારા વ્યક્ત કરી રહી. અરાતીને માતા સાથેની વાતો કરતાંય આ સંજીવનીદાયક સ્પર્શ વિશેષ આહલાદાયક લાગ્યો. આવો આનંદ હવે ક્યાં મળવાનો હતો? ધીમે ધીમે કરતા માતાના આંગળા ફરતા બંધ થઈ ગયા. સાલાવતી કોઈ દીવા સ્વપ્નમાં હોય તેમ અંતરિક્ષમાં મીટ માંડી રહ્યા. અરાતી થોડી પર પર્યંત માતા સામે જોઈ રહ્યો. માનું આ સ્વરૂપ તેને રરિયામણું લાગ્યું. માં અહીં આપણે કેટલીક વાર બેસીશું? અરાતી લાંબો વખત મૌન ન રહી શક્યો. અનિશ્ચિતતા તેને અકરાવતી. કોઈક રસ્તાનો જાણકાર નીકળે ત્યાં સુધી સાલાવતી કોઈ નિશ્ચિત સમય મર્યાદા કહી શકે તેમ નહોતા. મનમાં ઊંડે ઊંડે અરાતી સાથે જેટલો સમય સાથે રહેવાય તેટલું સારું એવો ભાવ પણ હતો. વિદાયની આ વસમી પરે તેમના અંતરમાં પરસ્પર વિરોધી ભાવોના દ્વંદ્વ ઉઠતા હતા. વરી શાંતિ. ઘણી વારે સાલાવતીએ ડાબી બાજુના માર્ગ પરથી એક યુવાનને પોતાની તરફ આવતો જોયો. ઈશારો કરી તેમણે અરાતીને એ માણસ ચીંધ્યો. અરાતી પણ તેની સામે જોઈ રહ્યો. આટલો નાનો બનાવ પણ મા દીકરાને બહુ મોટો લાગ્યો. યુવાન જરાક નજીક આવ્યો ત્યારે સાલાવતીએ જોયું કે તે દસ્યુ નહીં પણ આર્ય હતો. સાલાવતીને આશ્ચર્ય થયું. દસ્યુઓના પ્રદેશમાં આવા કપરા દુષ્કાળના દિવસોમાં આર્ય યુવાન ક્યાંથી આવી ચડ્યો હશે? એ આર્ય યુવાન ફૂટડો હતો. તેનો વર્ણ ગૌર હતો. મોં નમણું અને રમતિયાર હતું. આજાન બાહુ સશક્ત સીધો અને ઊંચો એ યુવાન જોતા વેંત ગમી જાય એવો હતો. તેના મલાન વસ્ત્રો પરથી તે મુસીબતમાં હોય એમ લાગતું હતું. પણ માથે કારા બમ્મર વાર વાંકડિયા વાર તેણે જે છટ્ટાથી ઓર્યા હતા તેના પરથી લાગે કે મુસીબત આ યુવાનને નમાવી શકી નહોતી. આંખે નાકે નમણો એવો એ યુવાન ખરે જ રૂપારો હતો. તેના વદન પરનું મધુર સ્મિત તેના લહેરી વ્યક્તિત્વનો નેજો લહેરાવતું ફરક્યા કરતું. ભાઈ, અયોધ્યા જવાનો માર્ગ કયો? યુવાન નજીક આવ્યો એટલે સાલાવતીએ ઊભા થઈને પૂછ્યું. યુવાન અજાણ્યો હોવા છતાં સાલાવતીને સંકોચ ન થયો. એ યુવાનના દેખાવમાં કંઈક એવું હતું કે પ્રથમ પરિચયે પણ તે આત્મીય લાગે. તમારે અયોધ્યા જવું છે? યુવાન હસ્યો. હસવા જેવું કંઈ નહોતું છતાં એ હસ્યો. પણ એ હાસ્યમાં ટીખરનો અંશ સરખો નહોતો. એ તો હતું આપજનના મિલન સમૂહ હાસ્ય, અકારણ છતાં એ હાસ્ય અંગત સંબંધનો રણકો હતો. હા, સાલાવતીને આ યુવાન રાજવંશી લાગ્યો. રાજવંશીને પારખી કાઢવાની તેમની પાસે વિશિષ્ટ શક્તિ હતી. આ યુવાન કોણ હશે તે યાદ કરવા તેઓ મથતા હતા, પણ મનમાં હજી કોઈ ધડ બેસતી નહોતી. અરાતી આ ફાંકડા યુવાન સામે આશ્ચર્યમુગ્ધ ભાવે જોઈ રહ્યો. તેને આ યુવાન ભાઈબંધ કરવા જેવો લાગ્યો. આ કુમારના ગળામાં ગાર્યો કા નાખ્યો? યુવાન થોડા પરિચયે પણ નિકટતા અનુભવી શકવાની વિશિષ્ટ શક્તિ ધરાવતો લાગ્યો. લીંબુના રસ જેવો તેનો સ્વભાવ ગમે ત્યાં સરળતાપૂર્વક ભરી જતો, નાના મોટા સૌની સાથે ભરી જતો. હું તેને અયોધ્યા મૂકવા જાઉં છું. સાલાવતી અરાતીને વેચવાની વાત ન કરી શક્યા. તેઓ આપોઆપ વાર્તાલાપમાં ખેંચાયા. એ તક તેમને ગમી. મૂકવા? આવડા છોકરાને મૂકીને તમે પાછા આવતા રહેશો? યુવાનને વાતમાંથી મહત્વનો મુદ્દો તારવી લેવાની ફાવટ લાગી. ગાર્યાનો સંદર્ભ જાણતો હોવા છતાં એ યુવાન તે વિશે મૌન રહ્યો. હા, સાલાવતીને આવી વાત કરતાં શરમ લાગી. તેઓ નીચું જોઈ ગયા. લાચારી તેમના દગ્ધ અંતરને કોરી રહી. માતા ઉઠીને પુત્રને વેચી દેવા તૈયાર થાય એથી ચડિયાતી શરમગાથા બીજી કઈ હોય? અયોધ્યા તમે જોયું છે? યુવાને સાલાવતીના વદન પર લાચારીને શરમ જોઈ વાતનો મુદ્દો બદલી નાખ્યો. ના, સાલાવતી બીજું શું કહે? અયોધ્યા અહીંથી કેટલું દૂર છે તેની ખબર છે? યુવાનના સ્વરમાં સહાનુભૂતિનો રણકો ઉમેરાયો. ના, સાલાવતીએ નીચું જોઈ રાખી એટલો જ જવાબ દીધો. બીજું કાંઈ તેઓ કહી શકે તેમ નહોતા. અજાણ્યા સમક્ષ પોતાની લાચારી રોવાથી શું વરે? આ જમણે રસ્તે થઈને અયોધ્યા જવાય, પણ અયોધ્યા ઓરું છે એમ માનશોમાં? અયોધ્યાથી ખાસું 40 કોસ દૂર છે. તમારું આવું કૃશ શરીર જોતા મને ચિંતા થાય છે. મારી ચિંતા ન કરશો. સાલાવતી વચમાં એટલું કયા વિના ન રહી શક્યા. તમે ના પાડતા હો તો ચિંતા ન કરું. આમે આપણા જીવને ચિંતા કરવાની આદત નથી, પણ હું ચિંતા ન કરું તેથી તમારું શરીર હુષ્ટપુષ્ટ થોડું થઈ જવાનું છે. હું ચિંતા નથી કરતો, પણ કહો આવે શરીરે 40 કોસ કેમ ચાલશો? કેટલા દિવસે એટલું અંતર ચાલી રહેશો? અને રસ્તામાં આ ગાલવ ગંભીર દેખાવા મચતા છતાં યુવાનનું ટીખર ચાલુ હતું. મારું નામ અરાતી છે. કોઈ પોતાનું નામ બગાડે તે ન ગમ્યું હોય તેમ અરાતી વચમાં બોલી ઉઠ્યો. ભાઈ ગાલવ, આકરો ન થઈશ. અરાતી નામ મને યાદ નહીં રહે, હું તો તને ગાલવ કહીને જ બોલાવીશ. યુવાને અરાતીના ગળામાં નાખેલા ગારિયા પાછળના ભયંકર અર્થને ટીખરમાં ટારી દેવાનો પ્રયાસ ચાલુ રાખ્યો. તમારું નામ શું છે? હું એ બગાડી બતાવું? અરાતી જરાય મોરો ઉતરવા ન માગતો હોય તેમ બોલી ઉઠ્યો. મારું નામ સત્યવ્રત, યુવાને સરળતાપૂર્વક કહ્યું. નિકટતા સ્થાપવાની તેની રીત અજોડ હતી. અરાતી કંઈ કહેવા જતો હતો, તેને રોકી સાલાવતી એ વચ્ચે પૂછ્યું, તમે મહારાજ નિબંધનના રાજકુમાર સત્યવ્રત? હા, છું તો એ જ. જોઈ લેજો, અયોધ્યાના ભાવિ રાજવીના દીદાર. ભારે મજાક કરી હોય તેમ સત્યવ્રત પોતાની વાત પર હસી પડ્યો. તમે અહીં આવી દશામાં ક્યાંથી? સાલાવતીના કંઠમાં સહાનુભૂતિ ઉભરાઈ. ઘણી વાર સમદુખિયાને જોઈ સાંત્વન મળે છે. મારી કથા લાંબી છે, વિચિત્ર પણ છે. એ વાત હું તમને નિરાતે કરીશ. વાત કરવાના આપણને પૂરતા પ્રસંગ મળી રહેશે. પણ કહો તો ખરા, તમે મહારાણી સાલાવતી જ કે નહીં, સત્યવ્રત તેને માટે નવાઈ જેવું લાગે એટલો ગંભીર થઈ ગયો. તેના સ્વરમાં આદરભાવ ઉભરાયો. હા, હું સાલાવતી. સાલાવતીએ મહારાણી શબ્દ શિફ્ટપૂર્વક ઉડાડી દીધો. મહારાણી? સાલાવતી કહો ને. માતા, તમારો ઇતિહાસ હું જાણું છું. તમને જોતા વેંત મને થોડો ખ્યાલ આવી ગયો હતો. ત્યાગની જે ભવ્ય ગાથા તમે રચી રહ્યા છો તેથી મારું મસ્તક તમારા ચરણોમાં ઝૂકે છે. તમારે માટે માત્ર સાલાવતી સંબોધન તોછડું લાગે. તમને હું એ રીતે નહીં બોલાવી શકું. માતા, મારી એક વિનંતી સ્વીકારો. સત્યવ્રતની વાણીમાં ઊંડી લાગણીનો રણકો હતો. તમારે વળી શી વિનંતી કરવાની છે? સાલાવતીએ વિનંતી શબ્દ ઘણા વખતથી સાંભળ્યો ન હતો. તમારું આવું સ્વાસ્થ્ય જોતા તમે અયોધ્યા જવાનો વિચાર માંડી વારો. મારું માનો અયોધ્યામાં કાંઈ નથી. અયોધ્યા હું અરાતીને મૂકવા જાઉં છું. આટલું બોલતા તો સાલાવતીએ હૃદય ચિરાઈ જતું હોય તેવી વેદના અનુભવી. મા દીકરાને છોડવા નીકળી હતી. તેની શરમ સાલાવતીને સતત કોરી રહી હતી. ભાઈ ગાલવ, સત્યવ્રતને ઓઠને ખૂણે પાછું દોગું સ્મિત ફરક્યું. એક વિપર માત્રમાં તે પાછો રમતિયાર થઈ ગયો. પછી હું તમારું નામ પાડીશ હો, અરાતીએ મીઠી ચીડ અનુભવતા કહ્યું. કેટલા બધા દિવસથી તેને તકરાર કરવાનું નહોતું મળ્યું. મનમાં તો તેને સત્યવ્રતની મશ્કરી ગમી હતી. ભારેખમ વાતાવરણ હરવું થયું તેથી તે રાજી થયો. છૂટ, તને મારું નામ પાડવાની છૂટ છે. અત્યાર સુધીમાં ઘણાએ મારા નામ પાડ્યા છે. તું એક વધારે નામ પાડીશ તો કાંઈ વાંધો નહીં આવે. પણ કોઈક એવું નામ પાડજે કે આગલા બધા નામ ઝાંખા પડી જાય. ચાલો એ વાત પછી કરીશું. પહેલાં એ તો કહે કે માતાને છોડીને અયોધ્યા જવું તને ગમે છે? કંઈ સત્યવ્રત અરાતી સામે અપલક દ્રષ્ટિએ જોઈ રહ્યો. સત્યવ્રતની ટીખરી આંખોમાંથી સ્નેહ નિતરતો હતો. આટલી વારમાં સત્યવ્રત જાણે આપજન બની ગયો. જવાબમાં અરાતી કાંઈ બોલ્યો નહીં. ઘડીમાં સત્યવ્રત તરફ તો ઘડીમાં સાલાવતી તરફ તે મૂંગે મૂંગો જોઈ રહ્યો. અરાતીને જે બોલવું હતું તે બોલાય તેમ ક્યાં હતું? જો ગાલવ, ઘણીવાર આપણને ન ગમતું હોય તેવું પણ આપણે માતાને ખુશ કરવા કરીએ છીએ. માતા એ માતા છે, એનાથી ચડિયાતું બીજું કાંઈ નથી. માતા, સાલાવતીને પ્રસન્ન કરવા તું અયોધ્યા જવા તૈયાર થયો હો તો મને ગમ્યું. તો તું ડાયો દીકરો કહેવાય. પણ માની લે કે માતા સાલાવતી તને પોતાની સાથે રાખવા માંગતા હોય તો તને અયોધ્યા જવું ગમે? વિચારીને જવાબ દેજે. સત્યવ્રતે વાતનો દોર પોતાના હાથમાં જાળવી રાખ્યો. આખી વાતની રજૂઆત તેણે એવી રીતે કરી કે અરાતીના મનની વાત આપોઆપ બહાર આવી જાય. એમાં વિચાર શું કરવાનો? મા ભેગા રહેવાનું કોને ન ગમે? અરાતીને સત્યવ્રતના પ્રશ્નનો જવાબ આપતા અંતરમાં ગલગલિયા થયા. શાબાશ ગાલવ, આપણે માતાની સાથે જ રહેવું છે. સત્યવ્રતે અરાતીના ગરામાંથી ગાળિયો કાઢી તેનો વાંસો થાબડતા કહ્યું. પણ સાલાવતી ફોફરાતા બોલ્યા, તમે અહીંની પરિસ્થિતિ જાણતા નથી લાગતા. જાણું છું, માત્ર જાણું છું એટલું નહીં, અનુભવું પણ છું. હું અયોધ્યામાં નથી રહેતો, અહીં આ દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં જ રહું છું. છેલ્લા 10-11 વર્ષથી આમ જ રહું છું. તો અરાતીને સાલાવતીને પુત્ર સાથે રહે તે મનમાં ગમતું હતું. પણ તેમણે જે વાસ્તવિક ભૂખમરો જોયો હતો તે એટલો ભયાનક હતો કે તેઓ મનની આશંકા વ્યક્ત કર્યા વિના રહી શકે તેમ નહોતા. માતા, મેં એનું નામ ગાલવ પાડ્યું છે. સત્યવ્રતે વાતને હરવેચીલે ચડાવવા પ્રયાસ કર્યો. આ દુષ્કાળમાં હું તેને કેવી રીતે જાળવી શકીશ? સાલવતીએ સત્યવ્રતની વાત સાંભળી ન હોય તેમ પૂછ્યું. તેમના મન પર એવડો મોટો બોજ હતો કે તેઓ મજાક કરી શકે તેમ નહોતા. મજાક સમજવા જેટલા પણ સાલાવતી સ્વસ્થ નહોતા. મુસીબત ચબરાક માનવને પણ બાગોલું બનાવી દે છે. દેખ ગાળો, તારે માતા સાથે રહેવું હશે તો એક શરત પારવી પડશે. સત્યવ્રતે અરાતીની ચીબુક પકડી તેનું મોં ઊંચું કરતા કહ્યું, એક શું, બંદા હજાર શરત પારવા તૈયાર છે? અરાતીએ જાણે ગાલવ નામ સ્વીકારી લીધું. ભગવાને તેની પ્રાર્થના સાંભળી હતી. હવે માતાજી અરગા નહીં થવું પડે. અરાતી લહેરમાં આવી ગયો. ભગવાન બહેરા નથી એની તેને ખાતરી થઈ. માતા સાથે રહેવાની વાત કરનાર સત્યવ્રત તેને ગાલવ કહે કે ગમે તે કહે તોય હવે તેને વાંધો નહોતો. જો ગાલવ, કોઈ વાર એક ટંક કે ક્યારેક બે ટંક પેટમાં નાખવા પાણી સિવાય બીજું કાંઈ ન મળે તો ગરબડ નહીં કરાય. ચલાવી લેવું પડશે, ચાલશે? બોલ, આ શરત માન્ય છે? બે ટંક શું, માની સાથે રહેવાનું હોય તો બંદા ચાર ટંક ભૂખ્યા રહેવા તૈયાર છે. અરાતીને સત્યવ્રતની આ શરત જરાય આકરી ન લાગી. આ શરતમાં હતું શું, માં ચડે કે ભૂખ? તો મિત્ર ગાલવ, ચાલો પાછા. સત્યવ્રતે વિશેષ વાતચીતની જરૂર ન હોય તેમ પોતાની મેરે નિર્ણય લઈ લીધો. અરાતી સત્યવ્રત અને સાલાવતી સામે વારાફરતી જોઈ રહ્યો. શું કરવું એ હજી તેને સમજાતું ન હતું. સત્યવ્રત, તમને અહીંની મુશ્કેલીની પૂરી કલ્પના નથી લાગતી. અત્યાર સુધી અરાતી અને સત્યવ્રતની વાત મૂંગા મૂંગા સાંભળી રહેલ સાલાવતીએ કહ્યું, મેં કહ્યું ને કે માત્ર કલ્પના નહીં, પૂરો અનુભવ છે. માતા, તમે અયોધ્યા પહોંચી શકો એવી તમારી શારીરિક સ્થિતિ નથી. રસ્તામાં તમને કંઈક થાય તો દોસ્ત ગાલવનું કોણ? ગરામાં ગાર્યો જોઈને લોકો બધું સમજી જશે એમ માનસોમાં. આ દિવસો બહુ વિકટ છે. સત્યવ્રતે બિહામણું ચિત્ર રજૂ કર્યું. હું એ જોખમ જાણું છું, એમ છતાંય નીકળી છું, કારણ કે બીજો કોઈ ઉપાય નથી. અહીં પણ તેનું કોઈ નથી. સાલાવતીએ પોતાની લાચારી વ્યક્ત કરી. કોઈ નહોતું આજ સુધી, હવે તેમ નથી. સત્યવ્રતને આવડી મોટી વાત કોઈ સામાન્ય બાબત હોય એ રીતે કહી, એટલે સાલાવતીને કાન દગો તો નહોતા દેતા ને? હવેથી ગાલવની જવાબદારી હું લઉં છું. શું કહ્યું? હું સમજી નહીં. ટીખરી સત્યવ્રતને મોએ કોઈ અદ્ભુત વાત સાંભળી હોય તેમ સાલાવતી તેની સામે જોઈ રહ્યા. સત્યવ્રત દ્વારા ઈશ્વર તેમને સહાય કરી રહ્યો હતો. માતા, ગમે ત્યાંથી મેળવીને ગાલવ માટે દરરોજ ખોરાક પહોંચાડવાની જવાબદારી હવેથી મારી સમજજો. કોઈક વાર, ફક્ત કોઈક જ વાર એકાદ ટંક હું ખોરાક નહીં લાવી શકું તો દોસ્ત ગાલવ ચલાવી લેશે. તેણે પોતે એવી કબૂલાત આપી છે, કેમ ખરું ને ગાલવ? સત્યવ્રત ગંભીર વાતમાં વચ્ચે થોડું ટીખર કરી લેતો, કારણ કે પોતે ઉપકાર કરી રહ્યો છે તેવી જરા સરખી છાપ પડે એ તેને પસંદ નહોતું. હા હા, અરાતી નાચવા લાગ્યો. સત્યવ્રત, તમે બહુ મોટી જવાબદારી માથે લો છો. સાલાવતીના મનમાં આનંદ ઉભરાતો હતો, છતાં તેઓ સત્યવ્રતને ચેતવવા મથ્યા. માતા, આ જવાબદારી મોટી કે નાની તેની મને ખબર નથી, પણ છેલ્લા કેટલાક સમય થયા હું કંઈ કામ વિના અકળાતો હતો. નાના એવા કામમાં મને રસ ન પડે. દુષ્કાળના આ દિવસોમાં ખોરાક મેળવવો એ જ મોટું સાહસ છે. માતા, આશીર્વાદ આપો કે મારું સાહસ સાંગો પાંગ પાર ઉતરે. સત્યવ્રતે સાલાવતીના ચરણમાં શીશ નમાવતા કહ્યું. સાલાવતીએ હેતપૂર્વક સત્યવ્રતના માથા પર બંને હાથ મૂક્યા. સાલાવતી અરાતીને સત્યવ્રત ગામ તરફ પાછા વર્યા.